நமோ அரிஹந்தானம் நமோ சித்தானம் நமோ அரியானம் நமோ வஜ்ராயானம் நமோ லோயே சவசாஹூனம் ஹரி ஸ்வரூப சமஜா வினா காம்யோ துக்கயனன் சமஜாவியூதே பதனம் ஸ்ரீ சதகுரு பகவன். સોલ સાયન્સ ના ક્લાસમાં લાસ્ટ ટાઈમ આપણી બહુ જ મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી દ્રવ્ય ના સ્વરૂપ સંબંધી. દ્રવ્ય ગુણ પર્યાયનો ચેપ્ટર ચાલી રહ્યો છે, જેમાં વિશ્વનું સ્વરૂપ આપણે જોયું અને દ્રવ્યનું સ્વરૂપ આપણે લાસ્ટ ટાઈમ વિસ્તારથી જોયું હતું. આખો લેક્ચર આપણે દ્રવ્યના સ્વરૂપ ઉપર જ એનું વિશ્લેષણ કર્યું હતું. મેં બે લેક્ચરથી એક જ વાત તમારી સામે મૂકી કે દ્રવ્ય ગુણ પર્યાયનો જે વિષય છે એ વિષય સમજવો કેટલો બધો જરૂરી છે, કારણ કે આ વિષય સમજ્યા વગર જીન શાસનમાં કહેલા જે મર્મ છે, રહસ્ય છે, જે ડેપ્થ છે, જે પ્રિન્સિપલ છે, જે સિદ્ધાંત છે એ નહીં સમજાય. ઇટ ઇઝ અ કી ટુ અન્ડરસ્ટેન્ડ જૈનિઝમ. દ્રવ્યગુણ પર્યાય ઇઝ અ કી ટુ અન્ડરસ્ટેન્ડ જૈનિઝમ, અધરવાઇઝ વી વિલ ગેટ લોસ્ટ, આપણને એનું મર્મ નહીં સમજાય. સો વી આર સ્ટડીંગ ધીસ ચેપ્ટર. એકચ્યુઅલી તો આપણે જયારે સોલ સાયન્સના ક્લાસ ચાલુ કર્યા હતા મંદિરમાં દસ લક્ષણ પર્વના પછી લાસ્ટ યર, ત્યારથી આપણે થોડીક થોડીક ચર્ચા ઇન એવરી લેક્ચર વી ઓલવેઝ ડુ અબાઉટ દ્રવ્યગુણ પર્યાય, બીકોઝ જે પણ ટોપિક્સ આપણે ભણ્યા ઓલ ધોઝ ટોપિક્સ રિવોલ્વ રાઉન્ડ દ્રવ્યગુણ પર્યાય. દ્રવ્યગુણ પર્યાય ઇઝ અ ઇનર સ્ટ્રક્ચર, ધ ફોર્મેશન ઓફ અ સબસ્ટન્સ વિચ ઇઝ, જે આપણે કીધું ને સ્વયં સિદ્ધ છે, અનાદિ અનંત છે, કોઈએ બનાવ્યું નથી અને કોઈ એનો નાશ કરી શકશે નહીં. જે રીતના બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ આપણે આમાં લઈએ તો આ શરીર છે. આ શરીર જે છે એ બહુ બધા પરમાણુઓનો બંધ છે, જથ્થો છે, અને એની પર્યાયો બદલાય છે. પર્યાય બદલાય છે, ફોર્મ બદલાય છે, પણ જે પરમાણુ છે, જે સબસ્ટેન્સ છે, જે પુદ્ગલ છે, જે દ્રવ્ય છે, દ્રવ્યનો નાશ થતો નથી. તો એ રીતે આપણે દ્રવ્યનું સ્વરૂપ ભણ્યા. દ્રવ્યનું સ્વરૂપ આપણે શું ભણ્યા કે ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે. દ્રવ્ય એટલે શું? દ્રવ્ય એટલે સબસ્ટેન્સ. છ પ્રકારના દ્રવ્ય છે, સિક્સ ટાઈપ્સ ઓફ દ્રવ્ય, છ પ્રકારના દ્રવ્ય છે અને સંખ્યા અપેક્ષાએ અનંત દ્રવ્ય છે. એના સમૂહને વિશ્વ કહેવાય છે. દ્રવ્યનો નાશ નથી થતો તો વિશ્વનો પણ નાશ નથી થતો. તો કોઈનો નાશ થતો નથી, કોઈની ઉત્પત્તિ થતી નથી, કોઈએ કોઈને બનાવ્યું નથી, કોઈ કોઈને નષ્ટ કરી શકશે નહીં. જેમ છે એમ વિશ્વ અનાદિ અનંત આવી રીતના જ રહેશે. એનું સ્વરૂપ આ જ છે, એને કોઈ બદલી શકતું નથી, એને કોઈએ બનાવ્યું નથી. ભગવાનના જ્ઞાનમાં આવું સ્વરૂપ જણાયું છે, કેવળ જ્ઞાનમાં આવું સ્વરૂપ જણાયું છે. આ વિશ્વને જાણનાર સર્વજ્ઞ પરમાત્મા છે. આખા વિશ્વને, છોએ દ્રવ્યને અને છોએ દ્રવ્યના પરમનને, છોએ દ્રવ્યમાં રહેલા ગુણોને જાણનાર કોણ છે? તો જાણનાર છે ભગવાન. જાણનાર છે ભગવાનનું સર્વજ્ઞપણું. કેવળ જ્ઞાન એ આ વિશ્વને, એને કે આ દ્રવ્યોને જાણે છે. હવે આ વાત થઈ. આના પછી હવે આપણે વાતને આગળ વધારીએ. આપણે લાસ્ટ ટાઈમ દ્રવ્યની ડેફિનેશન્સ જોઈ હતી કે દ્રવ્ય કોને કહેવાય. એ ડેફિનેશનમાં આપણે જોયું હતું કે ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે. હવે ગુણ બધેથી ભેગા થઈને દ્રવ્ય બન્યો એમ નથી. ઇટ ઇઝ લાઈક બધા જ ગુણો એક સાથે રહેલા છે. આપણે આજે ગુણની ચર્ચા કરવાની છે, નેક્સ્ટ ટાઈમ આપણે પર્યાયની ચર્ચા કરશું. દ્રવ્યની ચર્ચા આપણી થઈ, એનું રિવિઝન કરું. તો જે ગુણો છે, ગુણોનું સ્વરૂપ આજે આપણે સમજશું કે એકચ્યુઅલી ગુણ શું છે. તો ગુણો એ દ્રવ્યમાં એકમેકપણે રહેલા છે, એકમેકપણે રહેલા છે. સમજાય છે? જેટલો દ્રવ્યનો ક્ષેત્ર છે એટલું જ ગુણનું ક્ષેત્ર છે, કારણ કે ગુણોના સમૂહને જ દ્રવ્ય કહેવાય છે. સમજાય છે? તો એ રીતે આપણે દ્રવ્યની પરિભાષા જોઈ કે ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય. એના પછી આપણે જોયું ગુણ પર્યાયોના સમૂહને દ્રવ્ય કહેવાય છે. તો કે ગુણોનું જે પરિણમન થાય છે, એટલે કે બદલાવ થાય છે, ચેન્જીસ થાય છે, એ ચેન્જીસ અને એ ગુણો એ બધાનો સમૂહ, એનું નામ પર્યાય, એનું નામ દ્રવ્ય છે. આ બે પરિભાષા આપણી થઈ. એના પછી આપણે વાત શું કરી, થર્ડ ડેફિનેશન આપણે શું જોઈ હતી, ઉત્પાદ વ્યય ધ્રુવ થી સહિત સત જે છે એ સતનું નામ છે દ્રવ્ય. ઉત્પાદ વ્યય અને ધ્રુવ, ઉત્પાદ વ્યય ધ્રુવનું સ્વરૂપ આપણે સોલ સાયન્સના ઇનિશિયલ લેક્ચર્સમાં ભણ્યા હતા કે ઉત્પાદ કોને કહેવાય, વ્યય કોને કહેવાય અને ધ્રુવ કોને કહેવાય. એની પણ ચર્ચા આપણે આજે ગુણ અને પર્યાયની સાથે કરશું. આ બધી પહેલા ડેફિનેશન આપણે જોઈ. થોડુંક આ ચેપ્ટર થિયરી છે, આઈ નો, બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિયરી ટુ અન્ડરસ્ટેન્ડ. એન્ડ વન્સ વી અન્ડરસ્ટેન્ડ ધ થિયરી, વી અન્ડરસ્ટેન્ડ ધ ફોર્મેશન ઓફ ધ સબસ્ટેન્સ, પછી પ્રેક્ટિકલ એપ્લિકેશન વિલ બીકમ વેરી વેરી ઇઝી. અને દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એકચ્યુઅલી પ્રેક્ટિકલ એપ્લિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ ઓન ધ બેસિસ ઓફ ધ થિયરી. સો થિયરી લર્નિંગ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ એન્ડ પ્રેક્ટિકલ એપ્લિકેશન ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. વિદાઉટ લર્નિંગ થિયરી વી વિલ નોટ બી એબલ ટુ ડુ ધ પ્રેક્ટિકલ એપ્લિકેશન ઇન અવર ડેલી લાઈફ. હાઉ ટુ પ્રેક્ટિસ જૈનિઝમ એવરી ડે, વી શુડ નો વોટ ઇઝ જૈનિઝમ, વી શુડ નો વોટ ઇઝ ધ ફોર્મેશન ઓફ ધ સબસ્ટેન્સ, હાઉ ઇઝ ધ સબસ્ટેન્સ મેડ, હાઉ ડઝ ઇટ ફંક્શન, હાઉ ડઝ ઇટ વર્ક, વોટ હેપન્સ, વોટ ઇઝ ધેર ઇન ધ સબસ્ટેન્સ. વી શુડ નો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યથી અલગ છે, કોઈ કોઈનું કંઈ કરી શકતું નથી. આ બધી થિયરી ખબર હશે તો આપણે પ્રેક્ટિકલ એપ્લિકેશન માં વાતોને આપણે મૂકી શકશું, પ્રેક્ટિકલી આપણે અપ્લાય કરી શકશું. જેવી રીતના બધી સિચ્યુએશન બારમાં બને છે, સમ પીપલ મસ્ટ બી લાઇકિંગ, સમ પીપલ મસ્ટ નોટ બી લાઇકિંગ, બટ પોતાના લાઇક અને ડિસલાઇકથી શું થવાનું છે, પોતાના ડિસલાઇકથી શું થવાનું છે, જે થવાનું છે થવાનું છે, જે થઈ રહ્યું છે થઈ રહ્યું છે, અને આગળ પણ જે થવાનું છે થવાનું છે. વોટ એવર ઇઝ ગોન ટુ હેપન ઇઝ ગોન ટુ હેપન. સો વેન વી નો ધીસ થિયરી, વી સ્ટાર્ટ એક્સેપ્ટિંગ થિંગ્સ વેરી ઇઝીલી ઇન અવર લાઈફ. આપણું જે એક્સેપ્ટન્સ પાવર છે, એ એક્સેપ્ટન્સ પાવરનું વધવું ઇઝ રિયલી અન્ડરસ્ટેન્ડિંગ જૈનિઝમ ઇન ધ રિયલ સેન્સ. જૈનિઝમને સાચા અર્થમાં સમજવું ઇઝ કે હાઉ મચ યુ આર ઇન્ક્રીઝિંગ યોર એક્સેપ્ટિંગ પાવર. તમારું એક્સેપ્ટન્સ લેવલ કેટલું વધે છે, અને એક્સેપ્ટન્સ લેવલ વધશે તો તમારી અંદરમાં શાંતિ, સમતા, સમાધાન એ બધું પણ વધશે. યુ વિલ બી એબલ ટુ ડીલ વિથ ધ ચેલેન્જીસ વિચ ઇઝ કમિંગ ઇન અવર લાઈફ, ડેઇલી ચેલેન્જીસ ઓલ્સો એન્ડ ધ બિગ બિગ ચેલેન્જીસ ઓલ્સો વિચ કમ સમટાઈમ્સ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ દ્રવ્ય ગુણ પર્યાય. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લાસ્ટ ટાઈમ વિચ વી હેડ ડિસ્કસ્ડ વોઝ કે છ દ્રવ્યની સ્વતંત્રતા. દેટ વોઝ અ ક્રીમ પોઈન્ટ લાસ્ટ ટાઈમ વિચ વી ડિસ્કસ્ડ ઓન ધ બેસિસ ઓફ ધ ડેફિનેશન ઓફ ધ દ્રવ્ય. એ છ દ્રવ્યની સ્વતંત્રતાની ઘોષણા કરવા વાળો જૈન ધર્મ છે. કેવળ જ્ઞાનમાં છ દ્રવ્યની સ્વતંત્રતાની ઘોષણા થઈ છે. કેવળ જ્ઞાનમાં ભગવાને આખા વિશ્વને જાણ્યું છે, તો કેવી રીતના જાણ્યું છે? ભગવાને આખા વિશ્વને એવી રીતના જાણ્યું છે કે આખું વિશ્વ છ દ્રવ્યથી ભરેલું છે, અને એ છ દ્રવ્ય એક સાથે રહેલા છે તો પણ એકબીજાથી અલગ છે. એક સાથે રહેવા છતાં એકબીજાથી અલગ છે. જેવી રીતના આત્મા અને આ શરીર સાથે રહે છે, એક ક્ષેત્રમાં રહે છે, પરંતુ બેવ દ્રવ્ય સ્વતંત્ર છે. બેવની જાતિ અલગ છે, બેવનું ફંક્શન અલગ છે, બેવના ગુણ અલગ છે, બેવની પર્યાય અલગ છે, બેવ સબસ્ટેન્સ જ અલગ છે. સો ઓલ ધીસ થિયરી વિલ હેલ્પ અસ સો મચ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ટુ અપ્લાય પ્રેક્ટિકલી ઇન અવર ડેઇલી લાઈફ, વિચ વિલ રિયલી રિયલી ગીવ અસ લોટ ઓફ રિયલ હેપીનેસ, કહો કે સમાધાન કહો, શાંતિ કહો, કે આપણા જ્ઞાનમાં સમજણ જેટલી વધશે એટલો આપણને આનંદ થશે. જેટલું નોલેજ વધે ને એટલો આનંદ આવે. જેવી રીતના રસ્તા પર કોઈ આપણે જતા હોય ને કોઈ આપણને એડ્રેસ પૂછે, કોઈ જગ્યાનું એડ્રેસ પૂછે કે હાઉ ટુ ગો ટુ અ પર્ટિક્યુલર પ્લેસ, એન્ડ અગર આપણને ખબર હોય અને વી આર કોન્ફિડન્ટ એન્ડ વી સ્ટાર્ટ એક્સપ્લેનિંગ દેટ પર્સન કે ગો રાઇટ, ધેન ટેક અ લેફ્ટ, ધેન દેર ઇઝ ધીસ, દેર ઇઝ દેટ, ધીસ લેન્ડમાર્ક, દેટ ધીસ દેટ, અને યુ રિયલી એક્સપ્લેન ધ પર્સન વેરી વેરી નાઇસલી ધ એડ્રેસ વિચ ધ પર્સન ઇઝ રિયલી સર્ચિંગ, તો યુ ફીલ ગુડ. આજે તમને જ્ઞાન છે, તમે જ્ઞાન શેર કર્યું તો તમને સારું લાગ્યું, તમને એક હેપીનેસ આવી કે આઈ શોડ ધ વે, યુ નો. તો એવી રીતના અહીંયા કહે છે કે જેટલું જ્ઞાન વધશે ને એટલી ખુશી વધશે, એટલી એક્સેપ્ટન્સ પાવર વધશે, એટલો આનંદ વધશે અને જ્ઞાન વધશે. કોના બેસિસ પર? આ થિયરીના બેસિસ પર, આ સ્વાધ્યાયના બેસિસ પર. સો વી આર ડુઇંગ ધીસ સ્વાધ્યાય, વી આર રીડિંગ ધ સ્ક્રિપ્ચર્સ, ધ શાસ્ત્ર વિચ આર રિટન બાય આપણા આચાર્યદેવ, અને ધ થિયરી વિચ ઇઝ એક્સપ્લેન્ડ બાય ગુરુદેવ શ્રી ફોર 45 યર્સ. તો આપણે દ્રવ્યની પરિભાષામાં એ જોયું. શું જોયું આપણે? ત્રીજી પરિભાષા જોઈ, ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. ઉત્પાદ, વ્યય, ધ્રુવમાં દ્રવ્યગુણ પર્યાય ત્રણે આવી જાય છે. દ્રવ્યની પરિભાષા આપણે ત્રણેય રીતે સમજી રહ્યા છે કે ગુણોના અને પર્યાયના સમૂહને દ્રવ્ય કહેવાય છે. તો ગુણ અને પર્યાય સામેલ થઈ જાય છે દ્રવ્યમાં, ગુણ પર્યાય કાંઈ અલગ નથી. ટુડે આઈ એમ ગોઈંગ ટુ ગીવ યુ અ વેરી ડિફરન્ટ એંગલ ટુ સી અ દ્રવ્ય, અ વેરી વેરી ડિફરન્ટ એંગલ. ડિફરન્ટ ઇટ ઇઝ લાઈક ઇફ સમવન મસ્ટ હેવ નોટ હર્ટ, તો એને થોડું અલગ લાગશે. હાઉ ટુ લાઈક હાઉ ટુ લુક ટુવર્ડ્સ અ દ્રવ્ય, એક એંગલ છે દ્રવ્યને જોવાનું, એટલે આપણે એ થોડુંક સમજશું. ચલો આગળ. તો આ બધી આપણે પરિભાષા દ્રવ્યની કરી કે સ્થાયી રહીને પરિણમવું અને પરિણમવા છતાં પણ સ્થાયી રહેવું. સ્થાયી એટલે કોન્સ્ટન્ટ સાથે ચેન્જ, પરમનન્સી સાથે ચેન્જ, અને ચેન્જ થવા છતાં પણ પરમનન્સી. તો ચેન્જ થાય છે, દ્રવ્ય ચેન્જ થાય છે, પણ ચેન્જ થવા છતાં પણ ભૂસું બોયલી દ્રવ્ય ચેન્જ થાય છે. ધીસ ઇઝ ધ ન્યૂ પોઈન્ટ વિચ આઈ વોન્ટ ટુ ગીવ યુ ટુડે. આઈ વિલ ગીવ યુ, હમણાં પહેલા સાંભળો. તો ચેન્જ થાય છે અને ચેન્જ થવા છતાં પણ દ્રવ્ય કાયમ રહે છે, દ્રવ્ય બદલાતું નથી. દ્રવ્ય બીજા કોઈ દ્રવ્ય રૂપે થઈ નથી જતું. જેવી રીતના સોનું અને ચાંદી, ગોલ્ડ એન્ડ સિલ્વર, આ બે દ્રવ્ય છે, પૂતગલના બે દ્રવ્ય છે ને, એક સોનાના ફોર્મમાં છે, બે પૂતગલ જ છે, પણ એક સોનાના ફોર્મમાં છે, એક ચાંદીના ફોર્મમાં છે, એક ગોલ્ડના ફોર્મમાં છે, એક સિલ્વરના ફોર્મમાં છે. હવે સોનું ચાંદી મિક્સ કરી નાખો તો સોનું કેટલા પર્સન્ટેજ ચાંદી થઈ જશે અને ચાંદી કેટલા પર્સન્ટેજ સોનું થઈ જશે? તો એવું નહીં થાય. ભલે એક સાથે મિક્સ કરો, તમે બેવને લિક્વિડ કરીને, બેવને મિક્સ કરીને તમે એક એવો ઓર્નામેન્ટ બનાવો કે જેમાં સોનું ચાંદી બેવ મિક્સ છે, એ બેવ મિક્સ હોવા છતાં પણ શું થશે? તો કે સોનું સોનું રહેશે, ચાંદી ચાંદી રહેશે. ધીસ ઇઝ શોઈંગ ધ સ્વતંત્રતા ઓફ ટુ દ્રવ્ય, કે આટલું બધું એક સાથે રહેવા છતાં પણ, અને કેટલા વર્ષો સુધી રહે, તો થોડું તો મિક્સ થઈ જાય, તો કે હજારો લાખો વર્ષો સુધી પણ રહે તો પણ સોનું ચાંદી રૂપે અને ચાંદી સોના રૂપે નહીં થાય. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિયરી ટુ લર્ન, કે બે દ્રવ્ય એક સાથે રહેવા છતાં પણ બે એકબીજા રૂપે થતા નથી, એકબીજાનું કાંઈ કરી શકતા નથી. આખી આપણી કર્તૃત્વ બુદ્ધિ, આપણા કરવાપણાનો ભાવ, પર દ્રવ્યમાં હું કંઈ કરી નાખું, કરી લઉં, કરી લઉં, કરી લઉંનો જે ભાવ ચાલે છે ને, આખો ભાવ તોડાવા વાળો આ આખો ચેપ્ટર છે. ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, કારણ કે આપણે બધા દુઃખી કર્તૃત્વ બુદ્ધિના કારણે છે. આપણે બધા જ દુઃખી પરદ્રવ્યમાં આપણે એકત્વ કરી બેઠા છે કે આ મારા, આ મારા. જે તારા છે નહીં એને તે તારા માયના છે, અને ખરેખર જે તું છે એને તે ક્યારે તારું માયનું જ નથી. એ તરફ તારી નજર નથી ગઈ, એ તરફ તારી દ્રષ્ટિ નથી ગઈ, એ તરફ તારું જ્ઞાન નથી ગયું. તારું જ્ઞાન એ તરફ નથી ગયું કે ખરેખર તું જે છે, ખરેખર તારું જ્ઞાન એ તરફ ગયું નથી, અને ખરેખર તારું જ્ઞાન એ તારા પોતાના સ્વરૂપને ક્યારે જાણ્યું નથી. કારણ કે જ્ઞાન નિરંતર પર 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 શરીર, ઘર, કુટુંબ, પરિવાર એ બધાને જાણવામાં લાગે છે, અને એના કારણે શું થાય છે? તો કે એના કારણે દુઃખી પણ થાય છે, કર્મો બંધાય છે, રાગ દ્વેષ થાય છે, મિથ્યાત્વ થાય છે, કેટલા બધા પાપો ઉત્પન્ન કરે છે. સમજાય છે? જેવી રીતના કોઈ બીજી વસ્તુ હોય, કોઈ બીજાની વસ્તુ હોય, અને આપણે એને પોતાની માની લઈએ તો ઇટ ઇઝ નોટ ગુડ. આપણે એને પોતાની, જેટલા ચોર, ચોર કોને કહેવાય? કે જેને ચોરીનો ભાવ છે, એટલે કે બીજાની વસ્તુઓને ચોરી કરવાનો ભાવ, ચોરનો ભાવ છે, ચોરીનો ભાવ છે, બીજાની વસ્તુ મેળવી લેવાનો ભાવ છે, પૈસા, જે પણ વસ્તુઓ બીજાની છે. એવી રીતના અહીંયા કે છે કે આ બીજું છે, આ પર છે, આ તું છે નહીં, અને તું આત્મા છે, અને તને હંમેશા નિરંતર તને એમ થાય છે આમ થઈ જાય, આમ થઈ જાય, આ મારું છે, હું શરીર છું, હું ગોરો છું, હું કાળો છું, હવે આમાં આમ થઈ જાય, આમાં આમ થઈ જાય. એટલે તું બીજાની વસ્તુ પર અધિકાર મેળવવા ચાહે છે, તું સ્વામિત્વ કરે છે, તું એના પર બોસિંગ કરે છે, તું એને પોતાનું માને છે. તો આ જે આખી મિથ્યા માન્યતા છે, એ મિથ્યા માન્યતાને તોડાવવાનું જૈન ધર્મ છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અગર આ મિથ્યા માન્યતાઓ સાથે, અગર આવા કર્તૃત્વ ભાવની સાથે આપણે આ ભાવમાંથી ચાલ્યા ગયા, તો આપણને પાછું આવું સમજાવવાવાળા કોઈ નહીં મળે. તો દ્રવ્યની પરિભાષામાં એવું કે નિત્ય રહીને પરણમે ને પરણમવા છતાં નિત્ય રહે. અને છેલ્લી પરિભાષા દ્રવ્યની બહુ સરસ આવી હતી. શું પરિભાષા આવી હતી? કે જેને પોતાનું કામ કરવા માટે, કાર્ય કરવા માટે બીજા કોઈની જરૂરત નથી. પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર, સ્વાધીન, નિરપેક્ષ છે, અનાદિ અનંત છે, અકૃત્રિમ છે, સ્વયં સિદ્ધ છે. પ્રત્યેક દ્રવ્ય પોતાનું કાર્ય એટલે કે પોતાનો બદલાવ, પોતામાં થતા ચેન્જીસ ને લાવવા માટે કોઈ બીજા દ્રવ્યની એને જરૂર નથી. એટલી સ્વતંત્રતા ને સ્વાધીનતા છે, એટલી ભિન્નતા છે. બસ એક જ પોઈન્ટ છે, છ દ્રવ્યની ભિન્નતાની ઘોષણા, સ્વતંત્રતાની ઘોષણા કરવાવાળો જૈન ધર્મ છે. એવરી લેક્ચર આઈ રિપીટ ધીસ સેન્ટન્સ, કારણ કે ખરેખર આ જ જૈન ધર્મ છે. પહેલા તું બે દ્રવ્યની સ્વતંત્રતા સમજ. તને શરીરમાં એકત્વ થાય ત્યારે તારે તારા જ્ઞાનમાં તરત જ વિચાર આવવો જોઈએ કે હું શેમાં રાગ કરું છું, હું શેમાં એકત્વ કરું છું, હું કોને પોતાનું માનું છું. કે જે ખરેખર મારું સ્વરૂપ જ નથી એને હું પોતાનું માનું છું, એમાં હું પોતાનું ચલાવવા જ આવું છું. મારું ચાલે આમાં કોઈ શું ચાલે છે એ તો આપણે જાણીએ છીએ અને આપણે જોઈ જ રહ્યા છે કે આપણું કેટલું ચાલે છે અને શું ચાલે છે. એનું પરિણામ તો એનામાં જે થવાનું છે થાય જ છે. એ આપણી સામે હજારો એક્ઝામ્પલ્સ છે. જો આપણે હવે આગળ વધીએ તો આ આપણું લાસ્ટ ટાઈમનું રિવિઝન થયું. હવે આપણે આજે ગુણની વાત કરીએ કે ગુણ કોને કહેવાય. આપણે ગુણની ડેફિનેશન જોશું. ગુણના આપણે ગુણમાં કયા કયા ટોપિક જોવાના છે એ કહું છું. આપણે ગુણની ડેફિનેશન જોશું, આપણે ગુણના બીજા નામો જોશું, અને આપણે ગુણને સમજવાથી શું લાભ થાય છે એ વાત જોશું. બહુ જ સરસ વાત છે. ત્રણ પોઈન્ટથી આપણે આ વાતને આજે પૂરી કરશું અને દેન આપણે પર્યાયની પણ થોડી વાત ચાલુ કરશું અગર ટાઈમ રહેશે તો. ચલો ત્રણ પોઈન્ટ છે, બહુ ઇઝી છે. સૌથી પહેલા તો ગુણ, દ્રવ્ય ગુણ એન્ડ પર્યાય, બરાબર છે. દ્રવ્ય ગુણ પર્યાય એ સમજવું આપણે બહુ જરૂરી છે. આપણે એક એક વાતને સમજી રહ્યા છીએ. આ સ્ટ્રક્ચર છે, વસ્તુનું ફોર્મેશન છે. હવે આપણે મેઇન પોઈન્ટ પર આવશું. પહેલા આપણે થોડું ઇઝી ઇઝી લઈ લઈએ જે બધાને ખ્યાલ છે. ગુણની પરિભાષા, ગુણ કોને કહેવાય છે? તો કે છે કે જે દ્રવ્યના, હવે ગુણ, જે ગુણો, ગુણ એટલે સૌથી પહેલા તો એના નામ જો, ગુણ એટલે ક્વોલિટીઝ, દ્રવ્યની ક્વોલિટીઝ. ગુણ એટલે દ્રવ્યની શક્તિ. દ્રવ્ય ખાલી નથી, દ્રવ્ય ઇઝ નોટ એમ્પ્ટી. દ્રવ્ય પોતાના અનંત ગુણોને લઈને બેઠો છે અને એ અનંત ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે. તો ખરેખર તો દ્રવ્ય ગુણ એટલે ખરેખર તો આમ જોવા જાઓ તો ગુણોના સમૂહને દ્રવ્ય કીધો તો એનો મતલબ એ થયો કે ગુણમય આખો દ્રવ્ય છે. સમજાય છે? દ્રવ્ય કંઈક અલગ અને ગુણ કંઈ અલગ એમ નથી. સમજાવવા માટે આપણે કહીએ કે દ્રવ્ય ગુણ અને પર્યાય. હવે આ જ નવો એંગલ હું તમને આપવા માંગુ છું. પોઈન્ટ સમજાય છે? તો ગુણ જે છે, ગુણોનો જે પિંડ છે એનું નામ દ્રવ્ય કીધું, એનું એક નામ દ્રવ્ય કીધું. કારણ કે ગુણ અનંત છે. ડિફરન્સ જો તમે ડિફરન્સ કેવી રીતના કહ્યો છો અને સિમિલારિટી કેવી રીતના જોવાની છે, તો ગુણ અનંત છે. તો ગુણ અનંત છે અને અનંત ગુણથી બનેલો આખો એક દ્રવ્ય. દ્રવ્ય એટલે અનંત ગુણનો ધારી. પોઈન્ટ સમજાય છે? હવે વિશ્વમાં છ દ્રવ્ય છે અને દ્રવ્યમાં અનંત ગુણો છે. દ્રવ્યમાં રહેલા અનંત ગુણોના સમૂહને, સમજાય છે, અનંત ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે અને દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવાય છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ પોઈન્ટ સમજવો. એ બેઉમાં જે સમૂહ શબ્દ આવ્યો એમાં આપણે લાસ્ટ ટાઈમ ડિફરન્સ જોયો. આ વિશ્વમાં જે છ દ્રવ્યના સમૂહને જે વિશ્વ કીધું, એ છ દ્રવ્ય તો વિશ્વમાં રહેલા છે એક સાથે, પરંતુ છે બેઉ છોએ દ્રવ્ય એકબીજાથી અલગ. કોઈને કોઈની સાથે કોઈ સંબંધ નથી. સમજો, વિશ્વમાં રહેલા કેટલી સ્વતંત્રતા, વિશ્વમાં રહેલા છોએ દ્રવ્ય એના સમૂહને વિશ્વ કીધો તો એ છ દ્રવ્યને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. છોએ દ્રવ્ય એકબીજાથી અલગ છે. આ થિયરી સમજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ થિયરી નથી સમજ્યા ને આજ સુધી અને એની શ્રદ્ધા નથી લાવવાના, એટલે આપણે ચાર ગતિ, 84 લાખ યોની નરક નિભો ક્યાં ક્યાં આપણે રખડતા આવ્યા છે. આ ભિન્નતા સમજો, ભિન્નતા એ છ દ્રવ્ય જે વિશ્વમાં રહેલા છે એકબીજાથી ભિન્ન છે, એને કોઈ એકબીજા સાથે સંબંધ નથી. બસ એ છ દ્રવ્ય વિશ્વમાં એક સાથે રહેલા છે એ સમૂહ શબ્દનો અર્થ ત્યાં છે. અહીંયા સમૂહનો અર્થ છે કે જે દ્રવ્યમાં અનંત ગુણો રહેલા છે તો બધા અંદરમાં એક મેક રહેલા છે. જેવી રીતના સાકર છે તો સાકરમાં મીઠાશ છે, સમજાય છે, ત્યાં જ એની સફેદી છે, સમજાય છે, ત્યાં જ એનો સ્પર્શ રસ ગંધ વર્ણ અસ્તિત્વ આકાર પ્રકાર બધું અંદરમાં ગુણોનું તાતાત્મયપણું છે. દ્રવ્ય સાથે તાતાત્મય છે અંદરમાં, એવો સમૂહ છે અંદરમાં ગુણોનો સમૂહ, સમજાય છે, એનું નામ દ્રવ્ય છે. ગુણ કોને કહેવાય એના ઉપરથી આપણે વાત કરી કે જે દ્રવ્યના બે વાત સમજો, સંપૂર્ણ ભાગમાં ગુણ ગુણ સમજાય છે. આ ગુણમય દ્રવ્યને ભૂલીને રખડી રહ્યા છે, એટલે ગુણનું સ્વરૂપ દ્રવ્યનું સ્વરૂપ સમજી રહ્યા છે. આ આપણું સ્વરૂપ છે, આપણી ક્વોલિટીઝ છે, સમજાય છે. જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં અને સંપૂર્ણ અવસ્થા, ભાગ અને અવસ્થા બે શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે આમાં સમજવા માટે. શું કયા બે શબ્દ? સંપૂર્ણ ભાગમાં અને સંપૂર્ણ અવસ્થામાં રહે એને ગુણ કહેવાય છે. આ થઈ ગઈ ડેફિનેશન. હવે આ ડેફિનેશન આપણે થોડુંક એક્ઝામ્પલથી સમજીએ. સંપૂર્ણ ભાગ અને સંપૂર્ણ અવસ્થા, સમજાય છે. હવે સંપૂર્ણ ભાગ સોનું છે, સોનું સાંભળજો, એક્ઝામ્પલ બહુ ઇઝી છે. સોનું છે, સોનું ગોલ્ડ, તો ગોલ્ડમાં એનો ચીકણાપણું, એની એનો એનો ગોલ્ડન કલર, એની ચિકાસ, એનું વજન, સમજાય છે, એનો સ્પર્શ, એનો રસ, એનો ગંધ, એનો વર્ણ, તો જે પણ એના ગુણો છે એ દ્રવ્યના પૂરા ભાગમાં રહેલા છે. જેટલું દ્રવ્યનું ક્ષેત્ર છે એટલું જ ગુણોનું ક્ષેત્ર છે, સમજાય છે. તો એ જે દ્રવ્યના પૂરા ભાગમાં રહેલા છે એને ગુણ કહેવાય છે. તો પૂરો ભાગ ઇન્ડિકેટ ધ ક્ષેત્ર, જગ્યા, જગ્યા, જેટલો દ્રવ્ય એટલા ગુણો, દ્રવ્યનો જેટલું ક્ષેત્ર છે એટલા ગુણોનું ક્ષેત્ર છે, સમજાય છે. ગુણ આખો દ્રવ્યમય અને દ્રવ્ય ગુણમય, ગુણ દ્રવ્યમય, દ્રવ્ય ગુણમય, એ રીતે આખું એ ક્ષેત્ર અભેદ છે, સમજાય છે. દ્રવ્યના થોડા ભાગમાં ચિકાસ હશે અને થોડા ભાગમાં વજન હશે એમ નહીં, પૂરા ભાગમાં ચિકાસ, દ્રવ્યના પૂરા ભાગમાં વજન, દ્રવ્યના સોનાના સોના નામક દ્રવ્યના પૂરા ભાગમાં એનું પીળાશ, એનો કલર, એનો શેપ, એનું વજન, એનો રસ, એનો ટેસ્ટ, એની ગંધ, એનો સ્મેલ, બધું જ એના પૂરા ક્ષેત્રમાં છે. યુ કેન ઇમેજિન દ્રવ્ય અને એના ગુણો. આ મારી વાત છે, આ હું દ્રવ્ય, હું જીવ દ્રવ્ય, અને મારામાં અનંત ગુણો છે અને અનંત અનંત ગુણો મારા પૂરા ક્ષેત્રમાં વ્યાપક છે. જ્ઞાન ક્યાં છે? કો ખાલી આ માથામાં, માથામાં જ્ઞાન છે અને અહીંયા શ્રદ્ધા અને પગમાં ચારિત્ર અને પેટ આગળ સુખ, કારણ કે ભૂખ લાગી અને બહુ જ સરસ ભોજન થયું હોય તો આમ સરસ સુખ મજા આવી જાય ને, એવું નથી, એવું નથી. ઇમેજિન કરો, વસ્તુનું ઇમેજિનેશન કરવું પડશે અને તો સ્વતંત્રતા સમજાશે, ભિન્નતા સમજાશે, એકબીજાથી ન્યારાપણું સમજાશે, જુદાઈ સમજાશે. અને બધા જ દ્રવ્ય પોતાના ગુણોથી ભરેલા છે એટલે બધા જ દ્રવ્ય પરિપૂર્ણ છે, કોઈ દ્રવ્ય નાનું અને મોટું નથી. આ ગુણની પરિભાષાથી આપણને શીખવા મળે, દ્રવ્ય ગુણ પરિભાષા, દ્રવ્ય ગુણ અને પર્યાયનું સ્વરૂપ સમજે ને જીવ, એનું કામ થઈ જાય, એ હળવો થઈ જાય, એને એને અંદરથી જ સમાધાન થઈ જાય, એને શાંતિ વર્તે, એને સ્વરૂપ સમજાઈ જાય, એને ભિન્નતા સમજાઈ જાય, એને એની ભૂલ સમજાઈ જાય, એને એની એની અંદરમાં એની સામર્થ્ય સમજાઈ જાય, એનું સ્વરૂપ સમજાઈ જાય, છોએ દ્રવ્યનું સ્વરૂપ સમજાઈ જાય, છોએ દ્રવ્યની પરિપૂર્ણતા સમજાઈ જાય, છોએ દ્રવ્યની ભિન્નતા સમજાય. જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં, વિચ ઇન્ડિકેટ ક્ષેત્ર, અને સંપૂર્ણ અવસ્થા. હવે સોનાની કઈ અવસ્થા છે કે જે અવસ્થામાં એના ગુણો ન હોય? અગર એ લિક્વિડ ફોર્મમાં છે તો લિક્વિડ પર્યાય છે, સોનાની લિક્વિડ ફોર્મ છે. ફોર્મ અવસ્થા એટલે ફોર્મ, પર્યાય, પર્યાય, અવસ્થા, ફોર્મ, ધ ચેન્જિંગ નેચર ઓફ ધ સબસ્ટેન્સ, ધ ચેન્જિંગ નેચર ઓફ ધ સબસ્ટેન્સ. તો અવસ્થા એટલે પર્યાય, તો એ ફોર્મ જે બદલાય છે. હવે સોનાની અવસ્થાઓ બદલાય છે, તો કઈ એવી અવસ્થા છે કે જે અવસ્થામાં એના ગુણો નથી? અવસ્થા ચેન્જ થાય છે પણ અવસ્થામાં ગુણો પરમનન્ટ છે, કાયમ રહે છે, દ્રવ્ય પરમેનન્ટ છે, સોનું પરમેનન્ટ છે, એના ગુણો પરમેનન્ટ છે, અવસ્થા બદલાય છે પણ દ્રવ્ય ગુણ બદલાતા નથી, એનું નામ ખરેખર આખી વસ્તુ છે. સમજાય છે? સંપૂર્ણ ભાગમાં અને એની સંપૂર્ણ અવસ્થામાં રહે એને ગુણ કહે છે. અવસ્થા એટલે પર્યાય, બદલાય 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 બદલાય. તો અવસ્થા બદલાય છે પરંતુ એમાં દ્રવ્ય અને ગુણ બદલાતો નથી. જેવી રીતે બહુ સિમ્પલ અને સ્થૂળ એક્ઝામ્પલ આપું છું, બહુ સ્થૂળ એક્ઝામ્પલ સમજવા માટે. દ્રવ્ય ગુણ બદલાતા નથી ને અવસ્થા બદલાય છે. બહુ સિમ્પલ અને સ્થૂળ એક્ઝામ્પલ, કોઈ 90 યર્સ ની માતા છે, મધર 90 યર્સ ની છે, મધર 90 યર્સ ના છે. હવે એની પાસે એના બાળકનું, એના પુત્રનું આલ્બમ છે, એની પાસે એના પુત્રનું આલ્બમ છે. અને એ આલ્બમ, એનો પુત્ર પોતે 70 યર્સ નો થઈ ગયો છે, એમ સમજો 75 યર્સ નો થઈ ગયો પુત્ર પોતે. પોઈન્ટ સમજાય છે? સમજો, પુત્ર પોતે મોટો થઈ ગયો, ઓફકોર્સ, કારણ કે પોતે 90 યર્સ ના છે, તો પુત્ર 60-65 યર્સ નો થઈ ગયો છે એમ સમજો. હવે જે આલ્બમ છે એ પોતાના પુત્રનું જે આલ્બમ છે એમાં એ પુત્રના જન્મથી લઈને આજ સુધીના 65 યર્સના, જન્મથી લઈને 65-70 યર્સના એની પાસે એના પિક્ચર્સ છે. બરાબર છે? હવે એ પુત્રના પિક્ચર જોવે છે તો જન્મના આવશે, જન્મેલો પુત્ર, જો સમજાય છે, અવસ્થા બદલાય છે, જન્મેલો પુત્ર, પછી થોડોક મોટો થયો, 5 વર્ષનો થયો, ફર્સ્ટ બર્થડે ઉજવી એની, એના પિક્ચર્સ છે. પોઈન્ટ સમજાય છે? અવસ્થા બદલાય છે, પુત્રની અવસ્થા બદલાય છે, પુત્રના શરીરની અવસ્થા બદલાય છે, ઉંમર બદલાય છે. બહુ સ્થૂળ એક્ઝામ્પલ છે, સમજો, ઉંમર બદલાય છે, અવસ્થા બદલાતી જોવે છે માતા આલ્બમમાં. પછી એ ટીનેજ થઈ ગયો, ગ્રેજ્યુએશનના ફોટા છે, 10th સ્ટેન્ડર્ડના ફોટા છે, પછી ગ્રેજ્યુએશનના ફોટા છે, પછી એના લગ્નના ફોટા છે, ફર્સ્ટ ટાઈમ જોબ મળી એના ફોટા છે, લગ્નના ફોટા છે, પછી એના પોતાના બાળકોના ફોટા છે, તો એના હજી મોટી ઉંમરના ફોટા છે. તો ફોટા તો બધા અલગ 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 જોવે છે. તો અવસ્થા તો બાળકની અલગ અલગ છે, પણ માતાને અવસ્થામાં કોણ દેખાય છે? માતાને બદલતી પર્યાયમાં કોણ દેખાય છે? એ બદલતી પર્યાયમાં કોન્સ્ટન્ટ રહેવાનો પુત્ર 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 દેખાય છે. એને પુત્રની એજ નથી દેખાતી, એને પુત્રની પુત્રનું શરીરનું પણ નથી દેખાતું, એને પુત્રના હાવભાવ નથી દેખાતા, એને પુત્રના બીજા બધા સ્ટેજીસ નથી દેખાતા, એને બધામાં પુત્ર દેખાય. અમારો પુત્ર, આ મારો પુત્ર, આ મારો પુત્ર, આ મારો પુત્ર, આ મારો પુત્ર. પોઈન્ટ સમજાય છે? આ કળા છે. તો આપણને બહારમાં અવસ્થાઓને, પર્યાયને, ધ ચેન્જિંગ નેચરને ગૌણ કરીને, સમજાય છે, એને સાયલેન્ટ કરીને આપણને દ્રવ્ય અને ગુણને મુખ્ય કરવાની કળા આવડે છે. આપણને આવડે છે કળા. આની અવસ્થા ગમે તે થઈ જાય ને, પરંતુ આમાંથી એકત્વ નથી છૂટતું, બોલો. કારણ કે અવસ્થાને ગૌણ કરીને શરીરમાં એકત્વ છે. અવસ્થા 90 યર્સની થઈ જાય ને તો પણ એ અવસ્થામાં એકત્વ છે કે મને આમ થયું, હોય મને આમ થયું, હવે મને આમ થયું, હવે મને આમ થયું, હવે મને આમ થયું. આઈ એમ એક્સપ્લેનિંગ યુ વોટ પોઈન્ટ, કે અવસ્થા બદલાય છે, દેટ ઇઝ વન ફેક્ટ. અને અવસ્થા બદલાવા છતાં પણ એમાં ગુણો, એમાં દ્રવ્ય જે અવસ્થામાં કાયમ રહે છે, ગુણ એ અવસ્થાઓમાં કાયમ રહે છે. હું પછી આત્મા ઉપર ઘટિત કરીશ, પહેલા એક્ઝામ્પલ્સ આપું છું. ગુણ એ અવસ્થામાં કાયમ રહે છે, અને એ અવસ્થામાં કાયમ રહેવા વાળી વસ્તુને ગુણ કહેવાય છે. જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં અને એ દ્રવ્યની સંપૂર્ણ અવસ્થામાં રહે એને ગુણ કહેવાય છે. આ આપણો પરિવાર છે. દ્રવ્ય ગુણ પર્યાય આપણું ફેમિલી છે, ખબર છે? આપણને એમ લાગે કે હમ દો હમારે દો, અમારું આ આટલું મોટું ફેમિલી, વી સ્ટે ઇન અ જોઈન્ટ ફેમિલી, વી સ્ટે ઇન અ ન્યુક્લિયર ફેમિલી, અમારા ઘરે આટલા મેમ્બર્સ. ના, આ તો બધો મોહ છે. ખરેખર આ બધું સમજવું પડશે. આ તો બધો મોહ છે, આ ખરેખર તારું ફેમિલી છે જ નહીં. તો આત્મામાં રહેલા જે ગુણો અને ગુણોનું જે પરમન, એ આખું તારું ફેમિલી છે. તારી મર્યાદા અને તારી સીમા, છોય દ્રવ્યની મર્યાદા અને છોય દ્રવ્યની સીમા, એના ગુણ પર્યાય સુધી છે. દ્રવ્ય ગુણ પર્યાયની બહાર કોઈ વસ્તુ નીકળી નથી શકતી. સચ અ બિગ ફેક્ટ, સચ અ બિગ ફેક્ટ, યુનિવર્સલ ટ્રુથ. વસ્તુનું સ્વરૂપ, વિશ્વની વ્યવસ્થા, વસ્તુનું બંધારણ, વિશ્વનું બંધારણ, જે ભગવાનને જ્ઞાનમાં સ્પષ્ટ દેખાય છે, એટલે ભગવાનને રાગ દ્વેષ નથી થતું. ભગવાનના રાગ દ્વેષ મટી ગયા, આવા સ્વરૂપને જાણીને રાગ દ્વેષ મટી ગયા. રાગ દ્વેષ મટતા આવું જ્ઞાન ખીલી ગયું કે લોક આખો લોકા લોક જણાય, પણ ભગવાનને રાગ દ્વેષ નથી થતા. બધું સ્વતંત્ર, ભિન્ન ભિન્ન, આ શરીર ભિન્ન, આત્મા ભિન્ન, શરીરમાં રહેલા પરમાણુઓ ભિન્ન, એકબીજાથી એકબીજા ભિન્ન, પોતપોતામાં પોતપોતાના ગુણ અને પોતપોતાની પર્યાયમાં રહેલા એ દ્રવ્ય ગુણ પર્યાયાત્મક વસ્તુઓ ભગવાનને ભિન્ન ભિન્ન સ્વતંત્ર સ્વતંત્ર દેખાય છે. અને કેટલી બધી ગજબની વાત છે કે બધું ઓમ ધ્વનિમાં આવે છે. ઓમ ધ્વનિમાં ના આવ્યું હોત તો ગંધર્વ પરમાત્મા ન જીલ્યું હોત તો, શાસ્ત્રોમાં ન લખ્યું હોત તો આ વ્યવસ્થા અવસ્થા અને આ સ્વરૂપ, આ ગુણ પર્યાયનું સ્વરૂપ, સ્વતંત્રતાનું સ્વરૂપ, છ દ્રવ્યનું સ્વરૂપ, ભિન્નતાનું સ્વરૂપ, તારું સ્વરૂપ, તારા ગુણનું સ્વરૂપ, તારી પર્યાયનું સ્વરૂપ, તારી સ્વતંત્રતાનું સ્વરૂપ, તારી સામર્થ્યનું સ્વરૂપ અગર ન લખ્યું હોત અને આપણે ન મળ્યું હોત તો ગુરુદેશીના માધ્યમથી, તો આપણે ક્યાં હોત? આજે આપણે શું કરતા હોત? આપણે આ ચર્ચા ન કરતા હોત આ લોકડાઉનના પીરિયડમાં તો શું કરતા હોત? ઓનેસ્ટલી પોતાને પૂછો. આઈ એમ રિયલી વેરી હેપી કે બધાને તત્વ ગમે છે, સ્વાધ્યાય ગમે છે, આ વાત સાંભળવી ગમે છે. કારણ કે આજ આજ ધીસ ઇઝ ગુડ હેલ્પ અસ ઇન એની સર્કમસ્ટેન્સીસ, એની સિચ્યુએશન, કોઈ પણ પરિસ્થિતિમાં સમાધાન તો આપણને તત્વજ્ઞાનથી થવાનું છે. દ્રવ્ય ગુણ પર્યાયની સ્વતંત્રતા સમજવાથી જ થવાનું છે સમાધાનનું. બીજું કોઈ 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 કારણ નથી, કોઈ કારણ નથી. એક વસ્તુ જીવનમાં હંમેશા યાદ રાખજો, બહુ જ વિચાર ચાલવા જોઈએ આ પ્રકારના, કે આપણા ભાવ એટલે આપણી અવસ્થા એટલે આપણી પર્યાય, આપણા પરિણામ બીજાના બીજાને જોઈને કે બીજાના કારણે બગડે, આપણા ભાવ બગડ્યા સમજો આપણો ભાવ બગડ્યો. ભાવ આપણા બગડ્યા તો ભાવ આપણો બગડ્યો છે, બીજા કોઈનો નહીં. બીજા કોઈના લક્ષથી, શરીરના લક્ષથી, બોલો આ શરીરના લક્ષથી આપણા ભાવ બગડ્યા તો શરીરનું કેટલું નુકસાન થયું? થોડો હિસાબ તો કરવા બેસીએ ને આપણે. આ પૂતગલ છે, આ એક દ્રવ્ય છે, હું આત્મા એક દ્રવ્ય, હું મારા ભાવ આ શરીરને જોઈ જોઈને બગાડું, આ સિચ્યુએશનને જોઈ જોઈને બગાડું, કોરોના વાયરસને જોઈ જોઈને બગાડું, એમાં કોરોના વાયરસને શું થશે? એનું શું બગડશે? આ શરીરનું શું બગડશે? ઘર કુટુંબ પરિવારનું શું બગડશે? તારા ભાવ બગડ્યા ધેટ મીન્સ તારો ભાવ બગડ્યો, તારા ભાવ સુધર્યા ધેટ મીન્સ તારો ભાવ સુધર્યો. બસ આ મહામંત્ર છે, મહામંત્ર છે. આ બોલવા માટેની વાત નથી, આ ફીલ કરવાની વાત છે, શ્રદ્ધામાં લાવવાની વાત છે. આ સંસ્કાર અંદરમાં આ વાતો સાંભળતા સાંભળતા સાંભળતા, આની ચર્ચા, આ માહોલ, આ સત્સંગ, આ સ્વાધ્યાય, આ વાતો સાંભળતા સાંભળતા અંદરમાં આ સંસ્કાર એટલા બધા દ્રઢ થતા જશે કે કાલે ઉઠીને કંઈ પણ થયું તો જીવ મસ્ત ઉભો રહેશે તત્વજ્ઞાનના બળ પર. લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું ને કે પ્રથમાન યોગના બધા જ કેરેક્ટર્સને લાવીને સામે રાખો, બધા જ કેરેક્ટર્સના. પછી યશોધર્મની રાજ હોય જેના ઉપર મરેલો સર્પ નાખ્યો, પછી અંજના સતી હોય કે જેને 22 વર્ષ પતિનો વિરહ થયો, સીતા સતી હોય કે ગર્ભવતી અવસ્થામાં જંગલમાં કાઢી મૂક્યા, મહામુનિરાજો હોય, જે કોઈ પણ કેરેક્ટર, સુદર્શન શેઠ હોય કે પછી ચંદન બાળા હોય, કોઈ પણ સતીઓને લાવો, કોઈ પણ મુનિરાજોને, કોઈ પણ જ્ઞાનીઓને લાવો, ટોટલ મજીને લાવો, અરે ગુરુદેશીને લાવો સામે. પરિસ્થિતિ જુઓ બારમાં કેવી કેવી સિચ્યુએશન્સ બની છે જ્ઞાનીઓના જીવનમાં. કેરેક્ટર્સ લાવો બધા પ્રથમાન યોગના તમારી સામે, અને પછી કમ્પેર કરો કે એમના જીવનમાં જે ચેલેન્જીસ આવ્યા, એમના જીવનમાં જે કર્મના ઉદયો આવ્યા, જે પરિસ્થિતિઓ બની, જે વિષમમાં વિષમ પ્રતિકૂળતાઓ આવી, ઘાણીમાં પીલી દે, પહાડ ઉપરથી ફેંકી દે, પથ્થર વરસાવે, પાર્શ્વનાથ મુનિરાજ તીર્થંકર થઈને મોક્ષી જવાનો, પથ્થર વરસાવે, દસ દસ ભાવ સુધીનો વેર ભાવ, હર ભાવમાં મારે, હર ભાવમાં ખૂન, હર ભાવમાં હત્યા, હર ભાવમાં પાર્શ્વનાથના જીવનું હત્યા, એની પાછળ પડી જાય, આટલો વેર, આટલો વેર, આટલો કશાય, આવા કર્મના ઉદય. ટોરોલોજી સાથે શું ખોટું કહ્યું હતું? સાચી વાત લખી હતી ને, જગતની સામે સત્ય મૂક્યું હતું ને, સર્વજ્ઞ પરમાત્માની જે વાત હતી એ વાત મૂકી હતી ને, અને રાજા ભડકી ગયો.
રાજા પ્રજાની વાતમાં આવી ગયો અને આટલો મોટો હુકમ આપી દીધો, આદેશ આપી દીધો. કેવા કેવા ઉદય બોલો. હાથી, હાથીના આંખમાંથી આંસુ જાય છે, હાથીના આંખમાંથી આંસુ જાય છે કે હું તમારા ઉપર પગ કેવી રીતના મૂકું. અને ચૌધરીમાંજી સાહેબની સમતા જો, એમની શાંતિ જો, એમનું સમાધિ મરણ જો, એમની દ્રઢતા જુઓ, એમની શરીર અને આત્માની ભિન્નતા જુઓ, બે દ્રવ્યની સ્વતંત્રતાની અંદરમાં એમની પ્રતીતિ જુઓ, એમની નિશંકતા જુઓ, એમની નિર્ભયતા જુઓ. એમને મરણનો ભય જીતી લીધો તો. ઇટ ઇઝ નોટ ઇઝી. કોઈ હાથી પગ મૂકી રહ્યો છે ને તમે શાંતિ રાખો ને તમે કહો ઠીક છે, તું તારું કામ કર, તું રાજાની આજ્ઞાનું પાલન કર, તું શું કામ રડે છે, તું શું કામ દુઃખી થાય છે, તું તો તારું આજ્ઞાનું પાલન કરી રહ્યો છે. વિચાર કરો તો જે કેરેક્ટર તમે લાવીને મૂકો સામે, એની ચર્ચા કરો, એનું તમે જીવન વાંચો, એમના જીવનમાં તમે આવતા ચેલેન્જીસ જો, આઈ બેટ ઓન યુ કે કોઈ પણ એના કરતા વધારે ખરાબ ચેલેન્જીસ આપણા જીવનમાં નથી આવ્યા, નથી આવવાના. આટલી બધી અનુકૂળતાની વચ્ચે બેઠા છે અને આવા આવા સરસ સંયોગો મળ્યા છે, આવા ગુરુદેવ, આવું તત્વ, આવી સ્વતંત્રતાની ઘોષણા અને આવું આર્ટ ઓફ લિવિંગ કહો, આવું બેસ્ટ કાઉન્સેલિંગ કહો, આ જીવન જીવવાની કળા કહો, આ કી ટુ અન્ડરસ્ટેન્ડ જૈનિઝમ કહો, આ પોતાના આત્માનું સેલ્ફ રિયલાઇઝેશન કહો, સમ્યક દર્શનની પ્રાપ્તિ કહો, જે કહેવું હોય કહો, એ આપણને સાંભળવા સમજવા મળે છે અને આપણે તો પણ એ પ્રત્યેનો ઇન્ટરેસ્ટ, રૂચિ અને એની મહિમા ન લાવીએ તો ટોડલમાંજી સાહેબ કહે છે કે તારા અભાગ્યની મહિમા અમારાથી તો થતી નથી, આવો અવસર પાછો આવવાનો નથી. એક જીવન, એક આયુષ્ય, આટલું જેટલું બાકી છે એને આમાં આપો અને એનું એનું રિઝલ્ટ જુઓ. ડુ ધ રિયલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સી ધ રિટર્ન વોટ યુ ગેટ. ઇન્વેસ્ટમેન્ટ શુડ બી રિયલ. શું આવી ગુણની પરિભાષા? શું આવી? જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં ઇન્ડિકેટ ક્ષેત્ર, પૂરા ભાગમાં અને એની પૂરી અવસ્થામાં રહે. અવસ્થા વો ગજબ. જે દ્રવ્યના પૂરા ભાગમાં અને એની પૂરી અવસ્થામાં રહે એને ગુણ કહેવાય છે. આ પરિભાષા છે. હવે એના બીજા નામો જો, નેક્સ્ટ ટોપિક જો, પરિભાષા અને એના બીજા નામો. ગુણના બીજા નામો કયા છે? કે શક્તિ. ગુણ એટલે શું? શક્તિ, દ્રવ્યની શક્તિ. સમજાય છે? આપણને આપણી શક્તિ બહારથી લાગે, આપણને આપણી શક્તિ સંયોગોથી લાગે, કોઈ દમ નથી. ખરેખર તો ખરેખર વિચારા જેવું છે. આપણને મોહ થઈ જાય, આપણને રાગ થઈ જાય, અનાથી કાળના સંસ્કાર છે, દેટ ઇઝ અ ડિફરન્ટ ચેપ્ટર ઓલ ટુગેધર. બટ રિયાલિટી ઇફ યુ સિટ એન્ડ થિંક, લોજિકલી ઇફ યુ થિંક, તો સંયોગોમાં ખરેખર દમ નથી. શું સંયોગો સાથે તારો ખરેખર કોઈ સંબંધ જ નથી. તું કંઈક અલગ જ છે, સંયોગો કંઈક અલગ જ છે. એ સંયોગ સંયોગમાં છે, તું તારામાં છે, શરીર શરીરમાં છે, આત્મા આત્મામાં છે, જડ જડમાં છે, ચેતન ચેતનમાં છે. જહાં દેહ અપની નહીં વહાં ના અપનો કોઈ. ઉદય લાસ્ટ ટાઈમ કીધું તું ને, ઉદયના આધીન છે આ બધી વસ્તુઓ. ભોગને કી સામર્થ નહીં હૈ, લે જાને કી વ્યવસ્થા નહીં હૈ, ફિર ભી આસક્તિ કમ હોતી નહીં હૈ. અને આને શું શીખ્યા આપણે? કે તારા ભાવ બગડ્યા તો તારો, તારા ભાવ બગડ્યા તો તારો ભાવ બગડ્યો, તારા ભાવ સુધર્યા તો તારો ભાવ સુધર્યો. જીવન જીવી જાણો, જીવનને સાર્થક કરો. ખાલી જે ઢોર જીવી જાય છે, ઉઠે છે, ભોજન ગોતે છે, જમે છે, ખાય છે, સુવે છે, ફરે છે, હરે છે, એવું જીવન આપણે જીવી જશું તો આપણા મને ઢોરના જીવનમાં, તિર્યંશના જીવનમાં શું ફરક રહ્યો? શક્તિ. ગુણ એટલે દ્રવ્યની શક્તિ છે, ગુણ એટલે દ્રવ્યનો સ્વભાવ છે, ગુણ એટલે દ્રવ્યનો ધર્મ. શક્તિ, સ્વભાવ, ધર્મ, ગુણો એ દ્રવ્યના ધર્મ. એટલે ધર્મ એટલે એવી એક યોગ્યતા. ધર્મ, ધર્મ આપણે કહીએ ને, જેવી રીતના આત્મામાં નિત્ય ધર્મ છે, તો નિત્ય આત્મા નિત્ય રહે એવો એક ધર્મ, એવી એક યોગ્યતા છે. ધારી રાખેલો ભાવ છે એનો ધર્મ કહેવાય. દ્રવ્ય ધારી રાખ્યો છે, દ્રવ્ય આવી ક્વોલિટી ધારી રાખી છે, દ્રવ્ય આવી ક્વોલિટી ધારી રાખી છે, મેન્ટેન કરી છે, કે જેના કારણે દ્રવ્ય નિત્ય 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 અનાદિ અને નિત્ય રહે એવો એક ધર્મ છે. એવો એક સ્વભાવ છે, એવી એક શક્તિ છે કે એનો કોઈ નાશ ન કરી શકે, એનો કોઈ જન્મ નથી, એને કોઈ કઈ કરી ન શકે, એના સુધી કોઈ કઈ પહોંચી ન શકે. આપણા દ્રવ્ય સુધી કોણ પહોંચી શકે? કોરોના વાયરસ. આપણા સ્વભાવ સુધી કયો રોગ, કયો રાગ પહોંચી શકે? એવા અનંત ગુણ શક્ત. હમણાં હું ખાલી દ્રવ્ય ને ગુણની વાત કરું છું. દ્રવ્ય આવા ગુણને લઈને બેઠો છે, હું આવા અનંત ગુણને લઈને બેઠો છું. મારામાં પણ અનંત ગુણ છે, પૂતગલમાં પણ અનંત ગુણ છે. પૂતગલમાં એની શક્તિ છે, મારામાં મારી શક્તિ છે, ધર્મસ્થિકાયમાં એની શક્તિ છે, એના ગુણ છે, એના ધર્મ છે, એનો સ્વભાવ છે. બધા પોતપોતાના ગુણમાં બેઠેલા છે, રહેલા છે, ગુણોને ધારણ કરીને બેઠા છે. આખું જગતને આવી રીતના જોવાની આખી દ્રષ્ટિ બદલી નાખો. દ્રષ્ટિ બદલી તો શક્તિ બદલી, સોચ બદલી, આખું એટીટ્યુડ ચેન્જ થઈ જશે. તો શક્તિ, ગુણ, સ્વભાવ, ધર્મ, વૈભવ. ગુણ એ આપણો વૈભવ છે. રૂપિયા પૈસા આપણો વૈભવ નથી. ઘર, કુટુંબ, પરિવાર ને ઘર ને ગાડી, બંગલા, લાડી, બાડી, ગાડી આપણું વૈભવ નથી. એ જળ છે, જળ, જળ ધૂળ છે, ઉદયના અધીન છે, આજે છે, કાલે નહીં હોય. એ સંયોગ વિયોગના ગર્ભમાં બેઠો છે, વિયોગને લઈને આવે છે. કોણ આજે ગયું? ઋષિ કપૂર. ગઈકાલે કોઈ બીજું ગયું, આજે કોઈ બીજું ગયું. ક્યાં ગયા બોલો? હવે આખા ભાવમાં કેવા ભાવ કર્યા હશે એ પ્રમાણે ગતિ મળી હશે. આત્માનો નાશ નથી થયો? ઋષિ કપૂરના આત્માનો નાશ નથી થયો, અને ગઈકાલે જે પણ જે ગુજરી ગયો એના આત્માનો પણ નાશ નથી થયો. આત્મા જયારે અમર છે, હવે પરિણામ જેવા ભાવ કર્યા એવા ભાવમાં ગયો હશે એ જીવ. એ ભાવ ચાલુ થઈ ગયો હશે એનો બીજો. હવે જેવા ભાવ એવો ભાવ, સીધો હિસાબ છે, સીધો હિસાબ છે. તારા ભાવમાં ખૂબ સાવધાની રાખ, ખૂબ. કઈ પણ વિકલ્પ આવી જાય, ઔદયિક ભાવ આવી જાય, ભાવ બગડાય, બગડી જાય, કોઈને, કોઈ સિચ્યુએશનને જોઈને, કોઈ પણ પરિસ્થિતિને જોઈને કઈ પણ થાય, તરત 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 સમાધાન, ક્ષમતા, સમાધાન, શાંતિ, અને તરત જ એપ્લિકેશન, સ્વતંત્રતાનું એપ્લિકેશન કે હું મારા ભાવ બગાડીને કોઈ બહારમાં કાંઈ કરી શકવાનું, હું મારા વિકલ્પ કરીને કાંઈ ચેન્જ કરી શકવાનો નથી. આ રિલેટ કરો પ્રેક્ટિકલ લાઈફથી, આ વાતોને રિલેટ કરો. કારણ કે આપણને ખરેખર દેખાય છે કે હું પર દ્રવ્યમાં, પર સિચ્યુએશન્સમાં, પર પરિસ્થિતિમાં ખરેખર કાંઈ કરી શકવામાં સમર્થ નથી. આ વાતની ચર્ચા આપણે કેટલા વર્ષોથી સાંભળીએ છીએ અને કરીએ છીએ, અને સાંભળતા સાંભળતા આપણી માન્યતા, આપણી બિલીફ અંતરમાં બદલાવી જોઈએ કે હું તો અનંત ગુણ, શક્તિ, સામર્થ, વૈભવનો સંપન્ન એવો દ્રવ્ય છું. અનંત કીધા, અનંત ગુણ, વૈભવ, સંપત્તિ, બળ, બળ, સંપત્તિ એટલે આપણું ધન, બળ, ગુણ એટલે બળ, સ્ટ્રેન્થ, જ્ઞાન, એ મારો ગુણ છે. આત્માના ગુણ જોવો તો એ આત્માના ગુણ આત્મામાં છે. મારા આત્મામાં રહેલા મારા ગુણ મારામાં, તમારા આત્મામાં રહેલા તમારા ગુણ તમારામાં. તમે પણ પરિપૂર્ણ, હું પણ પરિપૂર્ણ, પ્રત્યેક જીવ પરિપૂર્ણ. હવે કોણ નાનું ને કોણ મોટું? ગુણની પરિભાષા સમજીને શું લાભ થયો? કે કોઈ નાનું કોઈ મોટું નથી, કારણ કે બધા જ દ્રવ્ય અનંત ગુણથી ભરેલા છે. ઓહો હો હો, આખી ગુરુદેવશ્રી જેવી દ્રષ્ટિ આવી હશે આપણને. જેવી દ્રષ્ટિ ગુરુદેવશ્રીની હતી, જોવાની દ્રષ્ટિ, જોવાનો એંગલ જેવો ગુરુદેવશ્રીનો હતો, એમને બધા આત્મા ગુણોથી ભરેલા એવા પરિપૂર્ણ બધા આત્મા દેખાતા હતા. ગુણોથી ભરેલા, ભૂલેલા ભગવાન, 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 ભગવતાવાન, જ્ઞાનવાન, આનંદવાન, સુખવાન, સુખથી, આનંદથી, જ્ઞાનથી, એવી અનંત શક્તિ અને સામર્થ્યથી ભરેલા એવા ભગવાન દેખાતા. પરદ્રવ્ય તો નહોતા દેખાતા, પર્યાય પણ નહોતી દેખાતી. જે બદલાઈ જાય એને શું જોવાનું? જે ચેન્જ થઈ જાય, જેનો કોઈ ભરોસો નથી એને શું જોવાનું? જે નષ્ટ થઈ જવાની છે, જે નાશ થઈ જવાની છે એનો શું ભરોસો, અને એને શું જોવું? તો ગુરુદેશી તો પર્યાયને પણ નહોતા જોતા. ગુરુદેશી તો પ્યોર અનંત ગુણથી ભરેલો આત્મા, અનંત ગુણથી ભરેલો દ્રવ્ય. પછી એ પૂતગલ હોય તો પૂતગલને પણ પૂર્ણ જોતા હતા, પોતાને પણ પરિપૂર્ણ જોતા હતા, ગુણોથી ભરેલા. પોતાને પરિપૂર્ણ ધન દોલતથી નહોતા જોતા. હું પરિપૂર્ણ સંયોગથી છું, હું પરિપૂર્ણ મારા ગુણોથી છું, સંયોગથી નથી. પર વસ્તુથી હું કેવી રીતના મોટો હોઈ શકું.
વેરી વેરી લોજિકલ થિયરી છે. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સમાં કેટલા હજારો એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. હજારો એક્ઝામ્પલ, આ રૂમાલ છે, આ રૂમાલ શું છે, આ એક દ્રવ્ય છે સ્વતંત્ર. હવે અહીંયાથી અહીંયા આવ્યો તો હાથે લાવ્યો, હવે બધું સમજવું કેટલું બધું આપણે કહીએ ને કે એક અંદરથી એક 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 યોગ્યતા માંગી લે છે કે આ રૂમાલ અહીંયાથી અહીંયા આવવાનો હતો. લાસ્ટ ટાઈમ વાત કરી ને ક્રિયાવતી શક્તિ, ક્રિયાવતી શક્તિ છે ને, તો ક્રિયાવતી શક્તિથી આ રૂમાલ અહીંયાથી અહીંયા આવવાનો હતો. તો આ હાથ નિમિત્ત છે, ધર્મ દ્રવ્ય નિમિત્ત છે, ગમન તો એનું એનાથી સ્વતંત્ર સ્વયં થયું છે. આટલી સૂક્ષ્મ થિયરી છે અને આપણને એમ લાગે કે મેં ઉપાડ્યો. હવે તું તો આત્મા, તું તો ક્યાં રહી ગયો? પરિણમન કેટલું સ્વતંત્ર છે? તો ગુણ, શક્તિ, ધર્મ, સ્વભાવ, સંપત્તિ, બળ, તાકાત, ઐશ્વર્ય, સમજાય છે? એવા આ બધા ગુણોના બીજા નામો છે. હવે લાસ્ટ ટોપિક કરી લઈએ આપણે, પછી પૂરું કરીએ. ગુણને, ગુણના સ્વરૂપને સમજવાથી શું લાભ થાય છે? બરાબર છે, ગુણના સ્વરૂપને સમજવાથી શું લાભ થાય છે એ જોઈને પછી આપણે જે ઓલા એંગલની વાત કરવાની છે, દ્રવ્ય પર્યાયની જે વાત છે એ વાત આપણે કરીએ. તો સમજાયું? પહેલા તો આપણે આજે દ્રવ્યની પરિભાષા જોઈ, ગુણની પરિભાષા જોઈ, અને આપણે ગુણના બીજા નામો જોયા, અને આપણે હવે લાભ જોઈએ છે. ગુણમાં લાભ સૌથી પહેલા શું છે? ગુણને સમજવાથી, ગુણની પરિભાષાને સમજવાથી સૌથી પહેલો લાભ શું છે? સૌથી પહેલો લાભ છે કે ગુણ દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં રહે છે. આ સમજમાં આવતા જ્ઞાન છે એ મસ્તિષ્ક મેં રહેતા હૈ, શ્રદ્ધા ઓર સુખ દુઃખ કા વેદન હૃદય મેં હોતા હૈ, આચરણ યા ચારિત્ર પેરો મેં હોતા હૈ, ઇત્યાદિ માન્યતા નષ્ટ હો જાતી હૈ, એસા નહીં હોતા હૈ. ફર્સ્ટ, યે શરીર ઓર યે આત્મા અલગ હૈ યે સમજો. શરીર મેં ઉસકે ગુણધર્મ હૈ, આત્મા મેં મેરે ગુણધર્મ હૈ, ઓર મારા ગુણ મારા દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં અને એની સંપૂર્ણ અવસ્થામાં રહે છે. હવે અવસ્થાની વાત આવે છે નેક્સ્ટ પોઈન્ટ, બહુ સરસ છે અવસ્થાની વાત. તો આ ભાગની વાત કરે છે કે જ્ઞાન ક્યાં છે? તો આ જે આ વાળ છે ને, આ વાળને તમે આમ ખેંચશો ને તો દુઃખ છે. આત્માની સિદ્ધિ થાય છે. આત્મા નામક દ્રવ્ય અહીંયા છે. વી કેન પ્રૂવ, વી કેન નોટ સી બાય અવર આઈઝ, બટ વી કેન ફીલ કે આ વાળ ખેંચાયો તો જાણવાનું કાર્ય, દુઃખનું વેદન કોને થયું? જાણ્યું કોને કે ઓ દુઃખ થયું? વાળ ખેંચાયો, દુઃખ થયું, એ દુઃખને અને વાળને, એ ખેંચાયો એ ક્રિયાને, એ જળની ક્રિયાને, એ શરીરને જાણવા વાળું કોણ છે? મૃદુ પડ્યું છે અહીંયા, ડેડ બોડી. એ ડેડ બોડીને જાણે છે કોણ? ડેડ બોડી તો ડેડ બોડીને જાણતી નથી. આ ડેડ બોડી છે એમ કોને જાણ્યું? આ રૂમાલ છે એમ કોને જાણ્યું? જ્ઞાનની સિદ્ધિ નથી થતી. જ્ઞાન ગુણની સિદ્ધિ થાય છે કે નથી થતી? આ રૂમાલ છે, આ માઉસ છે, સમજાય છે? આ માઉસ છે, આ રૂમાલ છે એ કોણ જાણે છે? જો કાંઈ પણ ન સંભળાતું કરતું હોય તો પ્લીઝ તમે બહાર કોન્ટેક્ટ કરજો ભવ્યને. મને નથી ખબર ચાલે છે નથી ચાલતું, સંભળાય છે, પોઝ થાય છે, આઈ ડોન્ટ નો એનીથિંગ. તો આ રૂમાલ છે કોણ જાણે છે? આ માઉસ છે કોણ જાણે છે? આ બુક છે કોણ જાણે છે? જાણે છે કોણ? હુ ઇઝ નોઈંગ? હુ ઇઝ ધ નોઅર? જ્ઞાન ગુણ સિદ્ધ થાય છે અને આત્માના સર્વાંગ પ્રદેશમાં રહે છે. ચારિત્ર સર્વાંગ, શ્રદ્ધા સર્વાંગ, આત્માના જેટલા ગુણો છે, સામાન્ય ગુણ અનંત, વિશેષ ગુણ અનંત, એની આપણે વાત કરશું. જેટલા પણ પોતપોતાના અનંત ગુણ છે, પોતાના દ્રવ્યના પૂરા ભાગમાં રહે છે, નહીં કે પાર્ટ પાર્ટમાં. તો આનાથી શું સમજાયું? એસ ગુણો કે વિકાસ કે લીએ, ઇસકે સંબંધ મેં એક એક અંગ કો પુષ્ટ કરને કે લીએ જાને જાને વાલે નિરર્થક પ્રયાસ નષ્ટ હો જાતે હૈ. જેસે શું કરે છે આ જીવ? કે જ્ઞાન વધારવા માટે બદામ ખાય છે. સમજાય છે? જે પણ બધી ખોટી માન્યતાઓ છે એ બધી માન્યતાઓ નષ્ટ થઈ જાય છે, કારણ કે તારામાં જ્ઞાન ભરચક ભરેલું છે. તારામાં જ્ઞાન ભરચક ભરેલું છે. તને એમ લાગે છે કે મસ્તકમાં જ્ઞાન છે, આંખમાં જ્ઞાન છે, એટલે તું આ બધા અંગોને પુષ્ટ કરે છે.
એ કે છે કે આટલી મોટી મિથ્યા માન્યતા તારી તૂટી જશે કે તું એમ માને છે આંખથી જ્ઞાન થાય છે, તું એમ માને છે ગેહોથી જ્ઞાન થાય છે. એ બધામાં જ્ઞાન તારું છે જ નહીં, તારું જ્ઞાન તારા ક્ષેત્રમાં. તારું જ્ઞાન તારા ક્ષેત્રમાં છે, તારું જ્ઞાન તારા ક્ષેત્રના સર્વાંગ ભાગમાં વ્યાપેલું છે. તો એ લાભ થયો, બરાબર છે. હવે આપણને સમજાતા, આપણને ખ્યાલ આવ્યું કે બધા જ ગુણો પોત પોતાના દ્રવ્યમાં રહેલા છે, બીજે ક્યાંય જતા નથી, બરાબર. હવે નેક્સ્ટ, હવે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો સેકન્ડ પોઈન્ટ પછી આપણે આ ટોપિક પણ આપણે પૂરો થશે. નેક્સ્ટ પોઈન્ટ શું છે કે ગુણ દ્રવ્યની સંપૂર્ણ અવસ્થામાં રહે છે. ગુણ છે ને એ દ્રવ્યની સંપૂર્ણ અવસ્થામાં રહે છે. હવે બહુ સરસ છે, ગુણ દ્રવ્ય થી સંપૂર્ણ અવસ્થાઓ મે રહેતે હૈ, અર્થાત પર્યાયમાં. હવે સાંભળજો, અત્યંત હીન કમજોર અવસ્થા હો તો ભી ઉસમે સંપૂર્ણ ગુણ વિદ્યમાન હૈ, તો ભી ઉસમે સંપૂર્ણ ગુણ વિદ્યમાન હૈ. પર્યાય ગમે તેવી હોય, આત્માની પર્યાય, એમાં કોઈ પણ પ્રકારની હીન અવસ્થા હોય, કમજોર અવસ્થા હોય, રાગ દ્વેષના પરિણામ ચાલતા હોય, બહુ ગજબ છે. આ સમજવાથી શું થાય છે કે અવસ્થાઓ જે ચાલી રહી છે, હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવીશ, પહેલા એની થિયરી સમજો. શું કીધી વાત, શું કીધી કે ગુણ દ્રવ્ય ના પહેલામાં કીધું સંપૂર્ણ ભાગમાં રહે છે, કોઈ અમુક અમુક ભાગમાં નથી રહેતા. અને બીજો પોઈન્ટ શું કીધો કે એની પૂર્ણ અવસ્થામાં રહે છે. અવસ્થામાં રહે છે કે એટલે કે એની બધી જ પર્યાયોમાં રહે છે. એટલે પર્યાયમાં રાગ દ્વેષ ચાલતા હોય તો પણ જ્ઞાન આદિ અનંત ગુણો એ પર્યાયમાં વિદ્યમાન છે. તારો આખો દ્રવ્ય ત્યાં વિદ્યમાન છે. પર્યાય અવસ્થા જે પણ ભાવ, જે પણ પરિણામ, કોઈ પણ પ્રકારના હીન ચાલતા હોય, કમજોર ચાલતા હોય, મલિન ચાલતા હોય, વિપરીત ચાલતા હોય, મિથ્યાત્વ, રાગ દ્વેષ, કસાય, કોઈ પણ અવસ્થા ચાલતી હોય, એ બધી અવસ્થામાં તારા ગુણો ત્યાં હાજર છે. એ ગુણો ત્યાં હાજર છે. આપણે દેવગતિમાં જતા રહેશું, આપણે નરકમાં જશું, આપણે કોઈ પણ ગતિમાં જશું, કોઈ પણ શરીરમાં આવશું, કોઈ પણ અવસ્થા થશે, કોઈ પણ ભાવ થશે, તો ગુણ ત્યાં હાજર છે. જે રીતના ક્લે હોય, ક્લેના ટોઇઝ બનાવે ને, ક્લે હોય કે માટી હોય, સમજાય ને, ભીની માટી નહીં પણ ક્લે ઇઝ અ ગુડ એક્ઝામ્પલ. ક્લેના ટોઇઝ બનાવે તો એ ક્લે હોય, પછી એની રકાબી બનાવી દે, એનું સોસર બનાવે, પછી એનું ટેબલ બનાવે, પછી એનું કઈ પણ બનાવે, તો એ ક્લેની અવસ્થા બદલાય છે, પણ એની જે ક્વોલિટીઝ છે એ ક્લેની કોઈ પણ અવસ્થામાં છે. આ શરીરની અવસ્થા બદલાય છે, પણ એની જે ક્વોલિટી છે એ તો શરીરની હરેક અવસ્થામાં છે. એ રીતના આત્માની અવસ્થા બદલાય છે, અવસ્થાહીન અધિક થાય છે, અવસ્થામાં શુદ્ધતા અશુદ્ધતા આવે છે, કષાય થાય છે, પાપ થાય છે, મલિન દશા થાય, કમજોર દશા થાય, એ દશાઓની વચ્ચે પણ દ્રવ્ય અને ગુણ શુદ્ધ શુદ્ધ નિત્ય શુદ્ધ એકરૂપ રહે છે. આ સમજવાથી અહીંયા લખે છે શું લાભ થાય છે કે ઉન અવસ્થાઓ પે સે દ્રષ્ટિ હટ જાતી હૈ, અને જે દ્રવ્ય અને ગુણ શુદ્ધ છે એની દ્રષ્ટિ થઈ જાય છે. ક્લેના ટોઇઝ બનાવતી વખતે, એ ક્લેના ટોઇઝ બનાવતી વખતે પણ દ્રષ્ટિ બાળકની ક્લે ઉપર છે, એટલે અવસ્થા બદલાય છે તો પણ એને ખબર છે કે આ અવસ્થા હમણાં આ છે, પણ આ ચેન્જ થઈને પાછી આ થશે, આ ચેન્જ થઈને આ કરી શકશું, આ ચેન્જ થઈને આ કરી શકશું, બરાબર છે. કેમ? કારણ કે એને ખબર છે કે અવસ્થા બદલાય છે પણ ક્લેની ક્વોલિટી અને ક્લે એ ચેન્જ થવાનું નથી, એ બદલાશે નહીં, એ ખતમ નહીં થઈ જાય, એ નષ્ટ નહીં થઈ જાય. બ્યુટિફુલ, બ્યુટિફુલ, ધીસ પોઈન્ટ ઇઝ રિયલી સો ઇમ્પોર્ટન્ટ. કારણ કે આપણી દ્રષ્ટિ ક્યાં જાય છે? અવસ્થા ઉપર. રાગ થઈ ગયો, દ્વેષ થઈ ગયો, પરિણામ ખરાબ થઈ ગયા, મોહ થઈ ગયો, બહુ વિકલ્પ આવી ગયા, બહુ વિચાર આવી ગયા, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, અને બારમાં શરીરમાં થયું, આમાં થયું, આમાં થયું, આમાં થયું. તો આપણી દ્રષ્ટિ નિરંતર બદલતી અવસ્થા ઉપર છે, અને જે જીવ બદલતી અવસ્થાને ગૌણ કરીને દ્રવ્ય જોઈ લે છે, એ કળા છે, એ આર્ટ છે આપણી પાસે, આપણે એને યુઝ નથી કરતા. બહારમાં તો બધા યુઝ કરે છે, જે રીતના ક્લેના એક્ઝામ્પલમાં આવ્યું. પોઈન્ટ આજે હાર છે, બરાબર છે. હવે હાર છે, હવે તમને તોડાવીને એની બીજી ડિઝાઇન કરવી છે. પીપલ કીપ ઓન ડુઇંગ ધેટ. હવે બીજી ડિઝાઇન કરવી છે, એમાંથી બીજું કઈ બનાવવું છે, હારમાંથી સમજો બંગડી બનાવી છે. અવસ્થા બદલાશે, પણ આપણને પૂરો વિશ્વાસ છે કે બદલતી અવસ્થામાં પણ એ સોનું અને સોનાના ગુણ તો કાયમ રહેવાના છે. દ્રષ્ટિ સોના ઉપર છે. જે તમે બનાવવા માટે આપો ને, સોનીને આપણે આપીએ ને બનાવવા માટે, તો એના પર હતોડા મારે, તોડે એને, ઓર્નામેન્ટને પહેલા તોડે, એને કદાચ પીગાડી પણ દે, એનું લિક્વિડ કરી નાખે, બધું કરી નાખે. આપણે ઉભા ઉભા જોતા હોઈએ, આપણને કોઈ ટેન્શન નથી થતું. અવસ્થા બદલાય, પકડો યાર, પોઈન્ટ પકડો, મજા આવી જાય. અવસ્થા બદલાય છે, પણ સોનું બદલાતું નથી. સોનાની કિંમત ઓછી નહીં થાય. આપણે નીડર ઉભા રહે છે, હતોડા મારે છે, એને બાળે છે, એનું લિક્વિડ કરે છે, એને પાછું સોલિડ ફોર્મમાં કરે છે, એને પાછું મેક બનાવે છે, આ કરે છે, તે કરે છે. અવસ્થા બદલાય છે, પરંતુ અવસ્થામાં ગુણ અને ધર્મ અને આત્મા એ વસ્તુ એ કાયમ રહે છે. એના બલ પર આપણને કોઈ પ્રકારનો ડર લાગતો નથી. અવસ્થા બદલાય. હીરો હોય હીરો અને કિચડમાં પડી ગયો, અરે આજે મલિન અવસ્થા છે, હીરાની એવી મલિન કિચડમય અવસ્થા છે, પરંતુ અવસ્થાની વચ્ચે પણ હીરો જોઈ રહ્યો છે. વી ડોન્ટ લેટ ઇટ ગો. વી આર વેરી સ્માર્ટ. લૌકિકમાં તો વી આર વેરી સ્માર્ટ. અવસ્થાને ગૌણ કરીને હીરો લઈ લે છે, અવસ્થાને ગૌણ કરીને હીરો લઈ લે છે. પોઈન્ટ સમજાય છે? ટેબલ હોય એમાંથી બીજું કઈ ફર્નિચર બનાવે, એને તોડીને બીજું કઈ બનાવે. અવસ્થા બદલાય છે, પણ જે વુડ છે, જે રો મટીરિયલ છે, જે દ્રવ્ય છે, જે ગુણ છે, એ કાયમ રહે છે. ટાઈમ થઈ જશે આપણો, બરાબર? તો ગુણ દ્રવ્ય કી સંપૂર્ણ અવસ્થાઓમાં રહેતે હૈ, અર્થાત અત્યંત હીન કમજોર અવસ્થા મેં ભી સંપૂર્ણ ગુણ વિદ્યમાન હૈ, યહ સમજ મેં આ જાને પર ઉન અવસ્થાઓ સે દ્રષ્ટિ હટકર સદા વિદ્યમાન અનંત સામર્થ સંપન્ન અનંત ગુણો કે અખંડ પિંડ જ્ઞાન આનંદ સ્વાભાવિક નિજ તત્વ કે ઉપર દ્રષ્ટિ સ્થિર કરને કા ભાવ જાગૃત હોતા હૈ. વિશ્વાસ આવો જોઈએ પહેલા પોતાનો, પોતાના દ્રવ્યનો, પોતાના ગુણોનો, પોતાની પરિપૂર્ણતાનો, પોતાના પોતામાં ભરેલા આનંદનો, પોતાના પોતામાં ભરેલા જ્ઞાનનો, સુખનો, શાંતિનો, ગુણોનો, સામર્થનો, વૈભવનો, ધનનો, દોલતનો, અંદર મારું બધું મારામાં છે એવો વિશ્વાસ આવશે તો અવસ્થાને પણ આપણે જીતી જશું. ઇટ્સ ઓકે, ભાવ આવી ગયા. ઇટ્સ ઓકે, આવીને ગયા, આવી ગયા, આવી વી સે, વોટ વી સે, વોટ વી સે, ગુસ્સો આવી ગયો, કાલે બહુ ગુસ્સો આવી ગયો, કાલે બહુ રાગ થઈ ગયો, કાલે બહુ વિકલ્પ આવી ગયા. આ કે ગયા, આ કે ગયા, જો ગયા તો મેરા નહીં, જો મેરા તો જાતા નહીં, જો જાતા હૈ સો મેરા નહીં, જો ટિકતા હૈ સો મેં, જો ટિકતા નહીં સો મેં નહીં. પછી અવસ્થા હોય, સંયોગ હોય, શરીર હોય, ઘર હોય, કુટુંબ હોય, પરિવાર હોય, કે રોગ હોય, કે રાગ હોય, ગમે તે હોય, ટિકતા નહીં હૈ ના વો મેરા નહીં હૈ, મુજે ઉસકે ઉપર વિશ્વાસ નહીં, મેં ઉસમે એકત્વ નહીં કરૂંગા. ઓર જો ટિકતા હૈ વો મેં, મેં સદા ટિકને વાલા અનંત ગુણ અનંત શક્તિ અનંત સામર્થ્ય સે ભરા હુઆ જ્ઞાન જ્ઞાન આનંદ સુખ શાંતિ પ્રભુતા સર્વજ્ઞતા શ્રદ્ધા ચારિત્ર નિરાકુરતા વીર્ય આદિ અનંત 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 અનંત. કેટલા અનંત, કેટલા અનંત ગુણ છે આપણામાં? ગુણ કેટલા છે? અનંત, અનંત છે. અનંતની મહિમા આવે છે, અનંત અનંત. એટલે કેટલા અનંત, કે આ લોક આખા આકાશના પ્રદેશ છે એના કરતા અનંત ગુણા વધારે. વી કેનોટ જસ્ટ ઇમેજિન કે કેટલા ગુણોથી ભરેલા આપણે છે આજે. તો ખરેખર આપણને એમ થાય બહુ બધા ગુણ છે હા આ પર્સનમાં, સો મેની ક્વોલિટીઝ, બહુ બધા ગુણ છે, પણ એક અવગુણ છે. હા, દ્રવ્યમાં અવગુણ હોય, એક અવગુણ છે, એટલે તે એક અવગુણને મુખ્ય કરીને તે આખા દ્રવ્યનો નાશ કરી નાખ્યો. એક તો દ્રવ્યમાં અવગુણ હોય નહીં, દ્રવ્ય તો ગુણોથી ભરેલો છે. ગજબ અજબ ગજબના ગુણ છે એક એક દ્રવ્યમાં. તો પૂતગલને શું સમજે છે? જે આના પછીનો પોઈન્ટ બહુ સરસ છે. આના પછીનો પોઈન્ટ એક છે કે ગુણો કા એક નામ સર્વદા હૈ. સર્વદા, સર્વદા મતલબ સબ કુછ દેને વાલા. યહ જ્ઞાન હોને સે पर अपना सब कुछ प्राप्त करने के लिए यह ज्ञान होने पर अपना सब कुछ प्राप्त करने के लिए सुख प्राप्त करने के लिए ज्ञान प्राप्त करने के लिए पर पदार्थों का आश्रय छोड़ के जो अपना आत्मा है स्वभाव है एना ऊपर दृष्टि जाए कारण के गुण एवं से सर्वदा सब कुछ देने वाला सर्वदा सब कुछ देने के लिए समर्थ है वो अपना द्रव्य और अपना गुण है अपने गुण है अपने अनंत गुण है अपने अंदर ज्ञान गुण है उस ज्ञान गुण की दृष्टि करेंगे ज्ञान गुण संपन्न आत्मा की दृष्टि करेंगे तो आत्मा में से ऐसा ज्ञान आत्मा में से प्रकट होगा कि वो केवल ज्ञान अनंत काल तक रहेगा એટલે ઇન શોર્ટ આમાં જૈન ધર્મ એટલે ઇન શોર્ટ એ સમજવાનું છે કે આપણું બધું આપણામાં છે પરનું બધું પરમાં છે પર પરમાં છે આપણે આપણામાં છે પર એના ગુણ લઈને બેઠા છે આપણે આપણા ગુણ લઈને બેઠા છે લાસ્ટ પોઈન્ટ બહુ સરસ છે ગુણ સભી દ્રવ્યો મેં સમાન હૈ બધા દ્રવ્યમાં ગુણો સમાન છે આ પૂતગલમાં પણ અનંત ગુણ છે મારામાં અનંત ગુણ ધર્મ ધર્મ આકાશકાળ બધામાં અનંત ગુણ છે તો એ જાણને સે કોઈ કમ યા કોઈ અધિક કોઈ છોટા યા કોઈ બડા નહીં હોતા હૈ આખી દ્રષ્ટિ બદલાઈ જાય કોઈ છોટા કોઈ બડા કોઈ કમજોર કોઈ બલવાન કોઈ મોટા કોઈ કઈ 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 કોઈ દ્રષ્ટિ તમારી રહેશે નહીં આ પ્રકારની મિથ્યા દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ क्षणिक दृष्टि अवस्था ने जो वाली दृष्टि नहीं रहे यह समझ में आने पर दीनता हीनता पामरता घमंड घमंड मान मोटा कोना आधार है संयोग ना आधार है उदय ना आधार है हीनता पामरता हमें तो नाना हमें तो नाना हमें तो नाना नाना अरे प्रभुए कर्या छे आत्म तारा હે પ્રભુ એ કર્યા છે આત્મ તારા સમવ શરણ માં વખાણ ભગવાન તારા વખાણ કરે છે સમો શરણ માં સો સો ઇન્દ્રની વચ્ચે ભગવાન તને ભગવાન પ્રભુ તને પ્રભુ કહીને બોલાવે છે અને તું એમ કે છે અમે નાનો તું એમ કે છે અમે સહયોગના બલ પર મોટા આ દીનતા હીનતા અભિમાન પામરતા એ સબ મિટ જાતા હૈ જબ યે વાત સમજ મેં આતી હૈ કે સબ દ્રવ્ય મેં ગુણ સમાન હૈ ગુણો કી સંખ્યા સમાન હૈ પછી એ પરમાણુ હોય એ કાલાણુ હોય કે આત્મા હોય કે પછી સિદ્ધ ભગવાનનો આત્મા હોય નિગોદનો આત્મા હોય પરમાણુ હોય કાલાણુ હોય જડ હોય પૂતગલ હોય કે પછી એ ધર્માસ્તિક અધર્માસ્તિક હોય બધામાં સમાન ગુણ છે સમાન અનંત સામાન્ય ગુણ અને સમાન અનંત વિશેષ ગુણથી ભરેલો આખો દ્રવ્ય છે એવા દ્રવ્યને જોતા એ ગુણ સંપન્ન દ્રવ્યને જોતા અધીનતા હીનતા પામરતા અવસ્થા બદલાય છે એની દ્રષ્ટિ છૂટી જાય અવસ્થામાં જે પણ ભાવ ચાલે છે એની દ્રષ્ટિ છૂટી જાય કારણ કે અવસ્થા તો ખરેખર એક સમય માત્રની છે એ કાયમ રહેવાવાળી નથી હવે અવસ્થાની ચર્ચા એ પર્યાયની ચર્ચા બ્યુટિફુલ ટોપિક વન ઓફ માય ફેવરેટ ટોપિક આ પર્યાયનો છે કારણ કે આપણને દ્રવ્ય અને ગુણમાં બહુ પ્રોબ્લેમ નથી થતા જે પણ પ્રોબ્લેમ થાય છે ને પર્યાયમાં થાય છે હવે આખો પ્રોબ્લેમ જે પર્યાયમાં થઈ રહ્યો છે એનું સોલ્યુશન આપવા વાળું આ નેક્સ્ટ ચેપ્ટર છે એને આપણે નેક્સ્ટ ટાઈમ લેશું હમણાંનો ટાઈમ થઈ ગયો નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જિન વાણી માત વંદના શત બાર હૈ વંદના શત બાર હૈ અને કાન મહિને સે બોધિની દ્વાદશાંગી પરમકારી જિન વાણી માત નો જય હો અમક્તોના અનંત ઉપકારી કહાન ગુરુ દેવનો જય હો ધન્યવતા કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો જય હો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય જય જિનેન્દ્ર બધાને.